मुताजी लोगों को तनी अच्छी जिंदगी ते बीजा काम माते करे जाए एनिमेशन जो कि परदेश थी आगे ने हिंदुस्तान में से तो पूर्व जन्म नु कई खाते
ना पूर्व जन्म ने એના જીવનમાં પહેલા બે પુરુષો થઈ ગયા, નામ મને અત્યારે આવડતા નથી. એ માણસોએ અભ્યાસ કરીને શોધેલું, આપણા વેદના અભ્યાસ ઉપરથી લાગ્યું કે ખરો ધર્મ અને ખરો વિચાર તો આ લોકોનો જ છે. આપણે તો ઘણા પાછળ છીએ અને આપણું બાઇબલ તો એના ઘડી રમકડું છે. એવો ખ્યાલ લેવેસ કી કે
લેવેસ
અને હિન્દુસ્તાન આવીને એ જ કામ કર્યું અને પછીથી બીજા બે ત્રણ માણસો સારા થયા. પછી અત્યારે કોઈ વાત છે નહીં સારા કોઈ, પણ જેમને આખી જિંદગી આમાં જ ગાળી થિયોસોફી અને મોટામાં મદ્રાસમાં બહુ મોટા મકાનો છે દરિયા કિનારા ઉપર અને બહુ મોટી જગા દીધી પહેલેથી અને દરેક જાતના મંદિરો દરેકના હિન્દુના મુસલમાનના પારસીના એના બધા જ ત્યાં મંદિરો છે. ઘણા માણસો કે આપણો આટલો મોટો દેશ હિન્દુસ્તાન અને આટલા બધા ધર્મો, પણ કુદરતની એક લીલા વિચારીએ જોઈએ તો કેટલી બધી વિવિધતા છે અંદર. વિવિધતા અને વિસ્તાર બે ભાગ છે અંદર. તે એવી રીતે સમાજમાં પણ આ જાતની વિવિધતા રહેવાની જ. તે જાણે કે ઐતિહાસિક એ હકીકત છે, એને કોઈ નાબૂદ નહીં કરી શકે. એની વિવિધતા રહેવાની જ. કેવી રીતે આ પણ ધર્મો છે કે સંપ્રદાયો છે, એ જુદા જુદા લોકો જે છે એ લોકોને માણસને એમના સ્વભાવને સાનુકૂળતા જેમાં લાગી તેમાં આ લોકો આપણા લોકો રહેવાના જ. આજે ધર્મ માનતા હોય કે ના માનતા હોય જુદી વાત છે, પણ જ્યાં ગાડી જેટલો ધર્મ છે એને પાલન કરે છે લોકો, એમના સ્વભાવને સાનુકો અને સ્વભાવ સામૂહિક રીતે પણ એક હોય છે. સામૂહિક અમુક પંજાબના લોક અને ગુજરાતના લોક આપણે બંને એક જ દેશના છીએ, પણ બંનેના સ્વભાવમાં રીતભાતમાં બીજી બધી રીતે ઘણો તફાવત. કેવી રીતે આપણા ધર્મમાં ને એમના ધર્મમાં પણ તફાવત. એટલે કોઈ ઠેકાણે એક આખી દુનિયામાં એક ધર્મ હોય એવું કદી કાળ શક્ય નહીં બને. કોઈ કાળ બધા બોલે ખરા એક ધર્મ એ કોઈ કાળે શક્ય નહીં બને, કારણ કે કુદરતનો જ એક ધર્મ છે, એક વિભાગ છે. વિવિધતા અને વિસ્તાર બે એ કુદરતના અંગ છે. કુદરતના અંગને તોડી કોણ તોડી શકે? કોઈ તૂટે જ નહીં, તો કાયમ ના જ રહેવાના. વિવિધતા અને વિસ્તાર બે રહેવાના જ. એટલું જ નહીં, પ્રત્યેક માણસના જીવનમાં પણ જોઈએ તો એને જુદી જુદી પોતાના એકલું એક જીવન છે, પોતાનું એકલું છે, પણ તેમ છતાં એનામાં ઘણી વિવિધતા એને એમ એમ પડશે. વિવિધતા અને વિસ્તાર પોતાનામાં છે, તેનું ઇન્ટ્રોસ્પેક્શન જરા જો કરે માણસ ઊંડો જઈને તો એને સમજણ પડે કે મારામાં હું દેખાઉં છું કોણ, ઘણો વિસ્તાર છે મારો. વિસ્તાર છે ને વિવિધતા પણ છે, એને સમજાયા સિવાય રહે નહીં. કારણ કે કુદરતી જ અંગ છે, જેમ શ્વાસોશ્વાસ લઈએ છીએ તેવી રીતે કુદરતનું જે અંગ છે વિવિધતા અને વિસ્તાર એ દરેકમાં જ રહેલું છે. એટલે અનેક વિવિધતાઓની વચ્ચે આપણે જીવનને માંથી આપણે પસાર થવાનું. તે પહેલેથી જો માણસને થિંકિંગ માણસ હોય તો વિચારી લે વિવિધતાના વિસ્તારમાંથી આપણે પસાર થવાનું છે. પણ એની સાથે જો માણસે ધ્યેય જો ના રાખ્યું તો અંતર માથાની મરશે. ધ્યેય ઇઝ ઇસેન્શિયલ, આદર્શ, આઈડિયલ ઇઝ ઇસેન્શિયલ તમારા વિકાસને માટે. ભલે હું તો કહું છું કે એ આઈડિયલ ભગવાન માટે ન જ હોય એવું કઈ નથી,
ગમે
તે આઈડિયલ તમારા વેપાર માટે હોય કે તમારી કોઈ કોઈક અમુક એને માટે હોય, ગમે તેને માટે હોય, પણ એ આદર્શની સામે રાખીને જ સકળ કર્મ કર્યા કરો તો માણસનો વિકાસ છે. પણ આપણે બધા માણસો હિન્દુસ્તાનમાં શું આખી દુનિયામાં જાદવા તાદવા જીવન જીવે છે, જેમની પાસે કોઈ કોઈ જાતનું ધ્યેય નથી, કોઈ જાતનું કોઈ ધ્યેય પર એનું માનન ચિંતન નથી અને યદવા તદવા જીવન જીવે છે, તો તેનું તેનું તો એમને એમ જ રખડવાના. એ તો જાણે કે માનતા જ નથી જીવન પૂર્વ જન્મ એવું માનતા નથી. એક ક્રિશ્ચિયન્સ મારી વાતચીત થઈ ને હું તમારી ભૂલ છે, તમે કહો છો તમારું બાઇબલ જ કહે છે કે પછીથી તમે મારી કબરમાંથી ઉઠશો, કબરમાંથી ઉઠશો તમે, તારી લાઈફ થઈ કે નહીં, પછી લાઈફ છે કે નથી, પછી લાઈફ નથી એમ કહો છો તે એ ઉઠશે પછી મરી જશે એ પાછા ફરીથી નહીં ઉઠે એવું છે બાઇબલમાં? તો કે ના ઉઠશે વાત ચોક્કસ, પછી એમનું જીવન ચાલશે એ વાત પણ ચોક્કસ, ત્યારે પછી જીવન છે કે નહીં? તમારા મેં વર્તની સ્થિતિ બતાવી નથી, અમારા લોકોએ બતાવીએ છીએ કે જીવન ગયું, માણસનું શરીરનું ખોલ્યું પડ્યું અને પછીથી એ જીવ એના પાંચ તત્વો સાથે એ વાતાવરણમાં રહે છે અને વાતાવરણમાં રહીને એને સાનુકૂળ સમય થાય. કેટલાકને તો 500 વર્ષે થઈ જાય, 700 વર્ષે થઈ જાય, કેટલાક આપણે માનીએ છીએ એમ જીએ આ દેહ ફરે અને તરત જ જન્મી એમ જે વાત લોકો કરે છે તે વાત સાચી નથી. પણ અમુક અમુક માણસોને દાખલા તરીકે કોઈ ધ્યેય વાળો હોય, નિશ્ચિત ધ્યેય વાળો, અથવા તો કોઈ સાયન્ટિસ્ટ કે મારે શોધવું છે, હવે શોધવામાં સતત પડ્યા રહ્યો હોય અને એને મરણ આવી જાય પણ એનું મન પેલામાં રહે છે, એટલે એવા માણસ તરત જન્મ થાય, પેલા પોતાના જીવનના કોઈ પણ જાતના આદર્શ માટે, ભલે ભગવાન નું ના હોય પણ એ મટીરિયલ હોય કે બીજી કોઈ જાતનું હોય, પણ એ ધ્યેય માટે જે સતત મનન ચિંતન કરી તે પ્રમાણે એને આકારમાં મૂકી અને વર્તનમાં ઉતારે છે એવો કોઈ માણસ હોય તે એનું પણ જીવન તરત જ જન્મ થવાનો. આ જાણે કે એનો પ્રિન્સિપલ. પણ જે એટલે ક્રિશ્ચિયન માણસને મેં કહ્યું કે તમારું પણ એક જીવન પછી બીજા જીવનની સાથેનો સંબંધ છે, તમારું બાઇબલ કહે છે તો કા છે તો ખરો સંબંધ, પણ પછી તે જીવનનું શું કરશે કે એનો એને વિચાર નથી કર્યો, કે એનો કંઈ અર્થ નથી એ વિચાર. એનું હું તો બહુ પ્રેક્ટિકલ માણસ ગમું છું, એને ખબર થાય ઈસુ ખ્રિસ્ત પ્રભુને હું તો બહુ પ્રેક્ટિકલ માણસ છું, તો સારું આ તમારે જે કરી શકવા નથી ને કશું કરવા નથી તે વિશે વિચાર શું કરો તમારા આગળ મૂકવો, બહુ પ્રેક્ટિકલ ગમું છે એમને મેં તો. અને ત્યાં આ તો કે પાર્ટી કે આ તો નવો જ વિચાર મોટા તમે કહો, તો નવો ને એ જ ખરું છે જે એને આપણે કરી શકતા નથી, વિચારી શકતા નથી કશું કરી શકતા, તે વિશે વિચાર કરવો નકામો છે. જે પ્રેક્ટિકલ જેટલું થઈ શકે એટલું કર્યું, એનો અર્થ એમ નહીં કે હિન્દુસ્તાનના જેટલું જ્ઞાન વેદમાં છે કે એનું છે એટલું એમનામાં નહોતું અથવા તો પેગંબર સાહેબમાં નહોતું એમ માનવામાં આપણે ટૂંકા પડીએ, એટલે એમનામાં પણ એક જ્ઞાન હતું, પણ એમને કોને દર્શાવવું, એ ભટકતી ટોળીઓ હતી એને આ બધું કહેવાનો કંઈ અર્થ નહીં, એ જેટલું પચાવી શકે સમજી શકે એટલું એમને કહ્યું, બાકીની કહેવાની કંઈ જરૂર નહોતી, એટલે એમને આગળ કંઈ કહ્યું નહીં એમને કંઈ. એ લોકોને બીજું કશું કહેવાની કહેવાથી કશું ફાયદો થાય એમ હતો જ નહીં. એટલે જેટલું સમજી શક્યા, પચાવી શક્યા, એટલી જ વાત એમણે એમના ઘરી મૂકી. અને ઈસુ ખ્રિસ્તે પણ એમ જ કર્યું છે. પણ એટલે એટલું જ સમજતા હતા અને એટલા જ જ્ઞાની હતા એમ નથી. તે કાળના ધર્મ પ્રમાણે લોકો સમજી શકે એટલી વાત એમણે લોકો ઘડી મૂકી. અને એટલી બધી જુદી જુદી ક્લેન્સ હતી, બધી માય માય લડ્યા કરતી, અને એટલા બધા જુદા જુદા પથરાઓને પૂછતા, અને એનાથી જે લડવાર થતી એ બધાને છોડાવવાને માટે મોહમ્મદ પેગંબર સાહેબે ઘણું જીવો એને આ બધા પ્રયત્નો કરેલા. અને બધામાં એકતા આણવા રાખી જિંદગી એને વિતાવી એની પાછળ. અને આ બધી જુદી જુદી ક્લેન્સ ને બધી હતી, એનામાં એકતા આણવાનો એને પ્રયત્ન, જીવતો જાગતો પ્રયત્ન કર્યો એને. અને મુસલમાનોમાં આજે ખ્રિશ્ચનોએ કરતા મુસલમાનોમાં આજે જે સંપ છે, જે એકતા છે, એવી આખી દુનિયામાં બીજે કોઈ ઠેકાણે નહીં મળે સાહેબ. જુઓ તમે, હું કહું છું એટલે નહીં, હું પણ વિચારે મેં આના પર વિચાર કર્યો કે આ એને પોતે પોતાનો વિચારનો અનસ્લોટ આખા સમાજ ઉપર કેવો જબરજસ્ત ઉઠો છે ભગવાન મહમ્મદે, કે આ સમાજમાં એ જરાક વાર ન થાય મુસલમાનો ગમે તેટલો વાંક હોય અને એક્સ વાય ઝેડ આપણે 5-7 માણસ થઈને કોઈક મુસલમાન છોકરાને મારતા આવીએ તો બીજા પણ સમય જતા આવતા એકદમ એકઠા થઈ જશે ને, જોયા કર્યા વગર તમારા પર તૂટી પડશે. ત્યારે એ જે કોમમાં સંભાળ્યું એમણે, એક ભાવ એને કેવો મૂક્યો હશે કે આજે પણ એ જીવતો છે. આજે મુસલમાનોમાં જેટલો સમ છે એટલો હિન્દુમાં બિલકુલ ના મળે. ત્યારે એ સમ કે એમનેમથી આકાશમાંથી એમનામાં આવ્યો નથી, કઈ આ તો પ્રેરાયેલો છે મોહમ્મદ પેગંબર સાહેબે. એટલે ધર્મ પણ જુદા જુદા રહેવાના જ, કારણ કે દરેક પ્રજાનો સ્વભાવ જુદા જુદા પ્રકારનો રહેવાનો, એટલે ધર્મ પણ જુદા જુદા જ રહેવાના. સ્વભાવ વિવિધતા અને વિસ્તાર બે છે. આપણા કુદરતના ખ્યાલમાં જુઓ તો તમને વિવિધતા અને વિસ્તાર જણાયા વગર રહેશે નહીં. તેવી જ રીતે આ મહારાષ્ટ્રમાં પણ વિસ્તાર વિવિધતા છે. એક ઇંગ્લેન્ડની પ્રજા જુઓ, જર્મની પ્રજા જુઓ, રૂસિયા પ્રજા જુઓ, એ દરેકમાં વિવિધતા. એક રીતે એ દરેકને આપણે સમજી નહીં શકાય. તેમની રીતે આપણે સમજવું જોઈએ તો યોગ્ય સમજી શકીએ માણસ. એમની રીતે જ આપણે સમજવા જોઈએ. ગાંધી જેવા હતા તે એમના પાર્લામેન્ટમાં હિન્દુસ્તાન પર કંઈ સ્પીચ થાય તો એ જરૂર વાંચતા અને બરોબર એનો અભ્યાસ પણ કરતા.
બધા વિવિધતા વિસ્તાર અને સળંગતા, તમે કહ્યું ને કન્ટિન્યુટી પણ છે.
આ કન્ટિન્યુટી છે, કન્ટિન્યુટી પણ છે. એ મારે કહેવામાં રહી ગયું, કન્ટિન્યુટી પણ છે જ. કન્ટિન્યુટી ના હોત બાદ કઈ બધું કશું કરતા કે જ નહીં. કન્ટિન્યુટી લીધે જ બધું ટકે છે. કન્ટિન્યુટી વિવિધતા વિસ્તાર અને આ કન્ટિન્યુટી ત્રણે સાથે છે. મેં તો વાંચ્યા નથી, પણ જે સાંભળેલું છે તે વેદમાં પણ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજ કે કોઈક એક બ્રાહ્મણ કે કોઈક વર્ગને માટે એને લખ્યું છે એવું કંઈ નથી. બધાને લાગુ પડે એવું લખેલું છે. પછી તો આપણે લઈ માંડ્યા કે અમારું છે એટલું છે. બાકી એને નથી જોયો બ્રાહ્મણ ધર્મ કે વૈષ્ણવ ગાય કે ઠીક, બધાને માટે એને લખ્યું છે તો બધાને લાગુ પડે એવું લખ્યું છે. પણ એ રીતે કોઈ વિચાર જ ના કર્યો આપણા ધર્મનો.